ઓસ્ટ્રેલિયાના બિઝનેસ ઇનોવેશન તથા ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને વર્ષ 2020-21માં બે ગણો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 13,500 વિઝા ફાળવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ કાર્યક્રમ હેઠળ ઓસ્ટ્રેલિયામાં $1 બિલિયન રોકાણ થયું છે અને તેમાં નાણાં રોકનારા તથા વેપાર કરનારા લોકોને ઓસ્ટ્રેલિયાની પરમેનન્ટ રેસિડેન્સી પણ મળી છે. તો આવો જાણીએ બિઝનેસ ઇનોવેશન તથા ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા ઓસ્ટ્રેલિયન પરમેનન્ટ રેસિડેન્સીની તકો વિશે.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
બિઝનેસ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ અંતર્ગત વેપાર ઉદ્યોગમાં નાણાં રોકતા લોકો તથા આંત્રપ્રિન્યોરને ઓસ્ટ્રેલિયા સ્થાયી થવાની તક પ્રાપ્ત થાય છે. વર્ષ 2021થી આ કાર્યક્રમ અંતર્ગત ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં $16 બિલિયનથી પણ વધારેનું રોકાણ થયું છે. જોકે વર્ષ 2012 બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન સરકાર તેમાં મોટા ફેરફાર કરી રહી છે. વર્ક વિઝા લોયર્સના સ્થાપક તથા પ્રિન્સિપલ ઇમિગ્રેશન લોયર ક્રિસ જોન્સ્ટન જણાવે છે કે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિઝા શ્રેણીની સંખ્યા 9માંથી 4 કરી દેવામાં આવી છે.
Straight to permanent residency option, which was the 132 visa, has been removed. And so now all of the business and investor visas are going to be within the subclass 188, and then they'll make a transition to permanent residency through the 888.
Jema business innovation, entrepreneur, investor ane significant investor shreni no samavesh thai che. આ તમામ શ્રેણી સબક્લાસ 188 હેઠળ આવે છે, તે એક કામચલાઉ વિઝા છે, પરંતુ તેના દ્વારા જ સબક્લાસ 888 હેઠળ ઓસ્ટ્રેલિયાની પરમેનન્ટ રેસિડેન્સી મેળવી શકાય છે. જોન્સ્ટન જણાવે છે કે કામચલાઉ બિઝનેસ વિઝા હવે લાંબા સમયની અવધિ માટે આપવામાં આવે છે.
One of the changes for the 188 visas is that they have got a different duration. So they're going to be granted for 5 years, so it's an extra year. And to progress on to permanent residency, certain things will need to be achieved for 3 years. So this has the advantage of giving a little bit more time and flexibility to the applicant to be able to meet the requirements before progressing on to permanent residency.
2012થી પ્રથમ વખત બિઝનેસ વિઝા કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. સરકારે બિઝનેસ ઇનોવેશન કાર્યક્રમ માટેની અરજીની શરતોમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. તેને સબક્લાસ 188A તરીકે ઓળખવામાં આવે છે. જોન્સ્ટન જણાવે છે કે તેમાં વ્યક્તિગત તથા વેપારની મિલકતો તથા વેપારનું ટર્નઓવર બદલવામાં આવ્યું છે. તે અગાઉ $5 લાખ જેટલું હતું.
The change for the 188A is that the level of investment has been increased, so the personal and business assets has been increased from 800,000 to 1.25 million and the turnover requirements have also been increased, so they'll have to demonstrate that they previously had a turnover of $750,000 for 2 of the last 4 years.
Significant investor શ્રેણી અંતર્ગત રોકાણની શરતો $5 મિલિયન સુધી રાખવામાં આવી છે, જ્યારે ઇન્વેસ્ટર શ્રેણી હેઠળ અરજી કરતાએ 1.5 મિલિયનના બદલે $2.5 મિલિયનનું રોકાણ કરવું પડશે. જોન્સ્ટન જણાવે છે કે અગાઉ રોકાણકારો રાજ્ય સરકારના બોન્ડ્સમાં નાણાં રોકી શકતા હતા, પરંતુ હવે તેમણે કમ્પ્લાઇંગ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્કમાં રોકવા પડે છે.
The complying investment framework is now that 20% must be invested in venture capital and private growth equity funds, 30% invested in emerging companies, and 50% in balancing investments. So what that really represents is an increase in investment in venture capital and it's a decrease in investments in the balancing funds.
શીખ વિઝાના લોયર તથા રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ બેન વેટ જણાવે છે કે ઘણા રોકાણકારો માટે આ ફેરફાર ફાયદાકારક નથી.
They've changed where that money goes. So it no longer goes to state government now. So you have to invest in like emerging tech companies and things like that in Australia. And they've made it a little bit more complex, but probably there is more risk that you could lose all your money with the investment you put it into. But of course, you can make more money from those investments as well. So you could do very well out of that, but you could also, there's a greater risk as well. You know, the state governments have never not paid out their bonds ever, but lots of companies have failed.
વેટ જણાવે છે કે સૌથી મહત્વનો સુધારો આંત્રપ્રિન્યોર શ્રેણીમાં કરવામાં આવ્યો છે, 188 વિઝા સબક્લાસ હેઠળ આવતી આ શ્રેણીમાં હવે $2 લાખનું ફંડ દર્શાવવું પડતું નથી.
If you can show that you've got this great idea that you want to commercialize and bring to Australia, well, you're able to go directly for 188 visa. In the past, you needed $200,000 in funding from some sort of fund that's listed in a particular index or from a university or something like that, but now that's removed. So my view is that that's going to be where a lot of those visas are going to go.
વેટ જણાવે છે કે આંતરપ્રિન્યોર શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયન પરમેનન્ટ રેસિડેન્સી મેળવવી પણ થોડી સરળ કરવામાં આવી છે.
And there isn't the key success factors that there are with the way that this program's previously operated in the past. Like generating an annual turnover of your company of $300,000 or hiring two Aussies full time or getting a patent or receiving ongoing funding or selling your venture for $2 million or getting a partnership with a uni.
આંતરપ્રિન્યોર શ્રેણી હેઠળ અરજી કરતા રાજ્ય અથવા ટેરેટરી દ્વારા નોમિનેટ થાય તે જરૂરી છે.
The state governments are the ones that pick you. Say things like, well, you know, these are the industries that we want to develop and we want skilled people who are willing to come here and commercialize and bring about these particular industries to our state. And that might be like blockchain development or agricultural technology or medical technology or, you know, it just depends on what the state's priorities are at that particular time.
બેન વેટ આ ફેરફારોને આવકારે છે. તેઓ જણાવે છે કે તેના દ્વારા દેશમાં સાચું રોકાણ થશે અને દેશને ફાયદો થશે.
Someone might have a really good idea for like an application for say something like suicide awareness or mental health or something like that that's very positive that may not have the biggest financial rewards or return. But by bringing that in and convincing the state that's a great innovative idea and it's something you contribute to the state, you might potentially be able to progress the permanent residency with something that's socially good and not just a moneymaker. Do you know what I mean? That's a very good change.
બિઝનેસ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમ અંતર્ગત વિઝાની અરજી કરવા ઉમેદવાર સ્ટેટ કે ટેરિટરી સરકાર દ્વારા નોમિનેટ થાય તે જરૂરી છે. બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન કાર્યક્રમમાં કરવામાં આવેલા ફેરફારની વધુ માહિતી માટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની વેબસાઇટની મુલાકાત લઈ શકાય.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.